حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي لا يملغ مدحته الفاعلون ولا يحصي نعماه العاجلون ولا يؤدي حقه المجتهدون الذي لا يدركهم بعد الهمم ولا ينالهم غوث الفتن الذي ليس لصفته حد محدود ولا نعت موجود ولا وقت معدود ولا أجل ممدود. فطر الخلائق بقدرته ونشر الرياح برحمته ووطد بالصخور ميدان أرضه. ثم الصلاة والسلام والتحية والإكرام على أشرف الأنبياء والمرسلين مولانا وسيدنا حبيب قلوبنا وطبيب نفوسنا أبي القاسم المصطفى محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولا سيما بقية الله في الأرضين أرواحنا وأرواح العالمين لترام مقدم الفدا. أما بعد، فقد قال مولانا الباقر عليه الصلاة والسلام: يا جابر، من أطاع الله وأحبنا فهو ولينا، ومن عصى الله لم ينفعه حبنا. درود پڑھے بر محمد و آل محمد. આપણા આ રાતની મજાલિસની ટોપિક શિયા અને અહલે બૈત અલૈહિમ સલાતુ વસલામની સીરતની આજે છેલ્લી મજલિસ છે. કાલે શબે આશુર છે, એની પછી પણ શામે ગરીબા છે. એટલા માટે હું આ ટોપિક જે છે એનું ડિસ્કશન કાલે નહીં કરીશ, અને જે લાસ્ટ નાઇટ પણ આપણી હશે એટલે થર્સડે નાઇટ શબે જુમા, એની અંદર પણ હું આ શિયા વિશે ટોપિક નહીં લઈશ, બલ્કે એક બીજો ટોપિક છે એની વિશે આપણે ડિસ્કશન કરવું છે. એટલે આ શિયાનું કે જે આપણે આટલા દિવસથી ડિસ્કશન શરૂ હતું, આજે એની છેલ્લી મજલિસ છે. મજલિસ છે આ મહેફિલ અબ્બાસમાં, ફક્ત આ ટોપિકની છેલ્લી મજલિસ છે. તો ખુલાસો ખપે આજે, કારણ કે છેલ્લી આ ટોપિકની મજલિસ છે. અત્યાર સુધી આપણે શિયાઓ વિશેની જે અલગ અલગ રિવાયતો હતી એને કેટેગરાઇઝ કરતા હતા અને બયાન કરતા હતા. સૌથી પહેલી કેટેગરીની રિવાયત જે આપણે બયાન કરી શિયા વિશે, એ શિયાનો ક્રાઇટેરિયા શું છે, મિલાત અને મેયાર શું છે રિવાયતોની અંદર, એ બયાન કર્યું. બીજી રાતની અંદર આપણે શિયાના ફઝાઇલ શું છે રિવાયતની અંદર, એ આપણે બયાન કર્યું. ત્રીજું જે આપણું ચેપ્ટર હતું, એ શિયા બીજી કોમ સાથે કેવું વર્તન હોવું જોઈએ એ હતું. ચોથું ચેપ્ટર પણ એક શિયાની જવાબદારી શું છે. આપણે કહેતા હતા કે જ્યારે એક ઇન્સાન શિયા બની ગયો એની જવાબદારી રિસ્પોન્સિબિલિટીઝ વધી જાય છે, એનું ડિસ્કશન આપણે કર્યું. પાંચમું જે આપણું ડિસ્કશન હતું એ હતું કે શિયા અને મુહિબ અલીમાં ફરક છે. અલીને ચાહવાવાળો જે માણસ હોય સારી વસ્તુ છે, પણ શિયા બનવું હોય તો કઈ વધારે મહેનત થપે. આ પાંચમું આપણું ચેપ્ટર હતું. છઠ્ઠું ચેપ્ટર આપણું શિયાની નિશાની શું છે. અગર આપણે કોઈ સાચા શિયાને જોવું હોય તો એની સાયન્સ, એની અલામત, એની નિશાનીઓ કઈ છે. સાતમું ચેપ્ટર જે હતું એ કોણ લોકો શિયા નથી, એક વાસ ચેપ્ટર છે રિવાયતની અંદર. ઘણી જગ્યાએ ઇમામો કઈ લઈસમીન શિયા તેના, આ લોકો અમારા શિયામાંથી નથી, કોણ કોણ લોકો નથી એનું પણ આપણે ડિસ્કશન કર્યું. આઠમું ચેપ્ટર કે જે છેલ્લું ચેપ્ટર છે, રિવાયતો ઘણી બધી છે પણ જેટલું હું કેટેગરાઇઝ કરી શક્યો, જેટલો આપણી પાસે ટાઈમ હતો એટલે આપણે આ આઠમાં આપણે ડિવાઈડ કરું. એમ નહીં સમજતા કે આપણી બધી રિવાયત આઠ કેટેગરીની અંદર જ છે. ના મારું કાંઈ એટલું બધું રિસર્ચ છે, ના કાંઈ મારું એટલું બધું સ્ટડી છે, ઇન્શાઅલ્લાહ તઆલા આ તો ફક્ત એક કોન્સેપ્ટ દેવા છે, તો બિસ્મિલ્લાહ તમે પણ તમારી રિસર્ચ શરૂ કરો. શાયદ 160 કેટેગરીમાં તમે રિવાયતોને ડિવાઈડ કરી શકો છો, પણ આપણે આ સમયની અંદર આ આશરાની અંદર ટાઈમ મુતાબિક આપણે 8 કેટેગરી કરી. એમાં આ 8મી વાત કઈ છે? શિયાને તકવા. એટલા માટે જો શિયાની ઘણી બધી અલામતો છે, ઘણી બધી સિફાતો છે, પણ તકવા અને વરા આ સિફત એવી છે કે ઇમામોએ શિયા માટે સૌથી પહેલી પ્રાયોરિટીમાં રાખ્યું છે. વારંવાર આપણા ઇમામો આ સિફત ઉપર, આ ક્વોલિટી ઉપર વધારે ભાર મૂક્યો છે. જ્યારે પણ શિયાને એક્સપ્લેન કરવા હોય તો કે સૌથી પહેલી ટોપ મોસ્ટ જે સિફત એક શિયા પાસે હોય છે એ તકવા છે. એટલા માટે મેં એને અલગ કેટેગરીમાં રાખી. વરના બીજી બધી સિફાતો પણ છે, નમાઝ ઈશા પડતો હોય, મારો શિયા, અમારો શિયા જે છે અમાનતને અદા કરતો હોય, જે આપણે નિશાનીમાં બધું પડી ચૂક્યા છે, આપણે ડિસ્કસ કરી ચૂકીએ. પણ આ તકવા નામની વસ્તુ એ છે કે એમાં વારંવાર કહે છે કે શિયા પાસે કાંઈ નો એધો ચાલશે, પણ તકવા તો એટલીસ્ટ જોઈએ, તકવા તો એટલીસ્ટ હોવું જ જોઈએ શિયા પાસે. અને આઠમી કેટેગરી, લાસ્ટ કેટેગરીની રિવાયત જે છે એ શિયા અને તકવા વિશે છે. ઇમામ સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાય છે કે લૈસા મિન શિયાતેના. હું એક વસ્તુ ક્લિયર કરી દઉં કે આજની જે આઠમી કેટેગરીની રિવાયત આવશે, તમે લોકો એને સાતમી કેટેગરીમાં પણ રાખી શકો છો, કારણ કે ટાઇટલ એક સરખા છે. પણ મારું એ ટાઇટલથી નથી જોવાનું, મારે આજે તકવા વિશે આ બહેસ કરી છે, તકવા વિશે ડિસ્કશન કરવું છે. એટલે તકવા વિશે સૌથી પહેલી રિવાયત જે મારે પડેલી છે એ આ છે કે ઇમામ ફરમાવે છે લૈસા મિન શિયાતેન, અમારો શિયા એ નથી કે મન કાન ફી મિસ્રી, કે એક શહેરની અંદર રહેતો હોય, વફી હે મે તો અલ્ફી, એની અંદર 100,000 લોકો રહેતા હોય, 1,00,000 લોકો રહેતા હોય, વકાન ફિલ મિસરે મન કાન ઔર ઓમિન હો, અને ઈ ગામની અંદર અમારા શિયા કરતા વધારે તકવાવાળો માણસ હોય. અગર એક ગામની અંદર 100,000 લોકો રહેતા હોય, એમાં ફક્ત અમારો એક જ શિયા રહેતો હોય, તો એ સૌથી તકવાવાળો લોકો હોવો જોઈએ, એ માણસ સૌથી વધારે પરહેજગાર હોવો જોઈએ, એ અમારો શિયા છે. અગર એની પાસે તકવા નથી તો એ અમારો શિયા નથી. આપેલી રિવાયત આ બતાવીશ કે તકવા કેટલું બધું ઇમ્પોર્ટન્ટ છે. ઇમામ કાઝિમ અલૈહિસ્સલાતુ વસ્સલામ કહે છે કે મારા વાલિદ જે છે, ઇમામ કાઝિમ અલૈહિસ્સલામની આ બીજી રિવાયત હું કહું છું, ઇમામ ફરમાય છે કે કાન અબી, એટલે ઇમામ કાઝિમ અલૈહિસ્સલામ કહે છે કે મારા વાલિદ, એટલે ઇમામ સાદિક અલૈહિસ્સલામ, કસીરન મા યકુલ, વારંવાર આ વસ્તુ કહેતા, રિપીટેડલી આ વસ્તુ બયાન કરતા. શું બયાન કરતા? બયાન એમ કરતા કે લૈસા મિન શિયાતેના, અમારા શિયામાંથી ઈ નથી, મન લા તતહદ્દસુલ મુખદ્દરાતુ બિવરાઈહી ફી ખુદુરિહિન, અમારો શિયા ઈ માણસ નથી કે પરદામાં રહેવાવાળી ઓર્દો, ઈ ઓર્દો કે જેને બહારની દુનિયાની ના મહેરમની, બહારની દુનિયાની ખબર છે ને, પણ ના મહેરમ વિશે એને કઈ નોલેજ ન હોય. એને ગામની અંદર કેટલા નવજવાન છે, કેટલા ખૂબસૂરત લોકો છે, એને કઈ આઈડિયા ન હોય. શું કામ? કારણ કે એ દુનિયાની અંદર રહેતી હોય, પણ પોતાનો હિજાબ, પોતાની ચાદર, પોતાનો પરદો એટલો બધો કરતી હોય કે એને લીસ્ટ કન્સર્ન વિથ ના મહેરમ, એને કઈ ખબર જ ન હોય. આવી ઓર્તો જે છે એ આ માણસ વિશે, જે અમારો શિયા છે, એની વિશે જાણતી હોય. જો એક પરદામાં રહેવાવાળી ઓરત કે જેને બહારની દુનિયાની એટલે ના મહેરમની, એને ખબર જ નથી કે ગામની અંદર ના મહેરમ લોકો કેટલા છે, એને ખબર નથી. શું કામ? કારણ કે પરદો છે ને, હવે આજના જમાનામાં આવું મળવું તો મુશ્કેલ છે. એક બાપની પાસે દીકરો આવ્યો, કહે છે કે મને એક લગ્ન કરવા છે એવી છોકરી સાથે કે જે આ રિવાજ સાથે મેચ થતી હોય, કે બિલકુલ હિજાબમાં, એને કઈ ખબર જ ન હોય ના મહેરમ વિશે. તો એના પપ્પાએ કીધું કે તો તો તારે હજી સબર કરવી પડશે, ઓર્ડર દેવો પડશે, ખુદાને બનાવી દે એક નવી તારી માટે. આવું વસ્તુ જોતી હોય કોઈને તો પછી આજના જમાનામાં તો ખુદાને ઓર્ડર દેવો ખપે તો એ લઈ આવી દે, વરના અત્યારે જોવું મુશ્કેલ છે. તો ઇમામ કહે છે કે એવી ઓર્તો કે જેનો પડદો હિજાબ કમ્પ્લીટ બિલકુલ પાક્કો, એને કોઈની ખબર નથી હોતી, પણ અમારો શિયા જે હોય ગામની અંદર એનો તકવા એટલો બધો હોય કે એ ઓર્તોને પણ આની ખબર હોય, આ મર્દની ખબર હોય. શું કામ? કારણ કે એનો તકવા આટલો બધો ઇમ્પોર્ટન્ટ છે, એનો તકવા આટલો બધો મશહૂર છે. ખબર હું એક્સપ્લેન કરી શકું છું કે નહીં? ટાઈમ નથી, એટલા માટે હદીસ થોડી સખ્ત છે, થોડી ડિફિકલ્ટ છે, ઉસૂલ કાફીની અંદર છે, પણ આઈ ટ્રાઈડ માય બેસ્ટ કે હું તમને સમજાવી લઉં આ વસ્તુ.
જો આનો મતલબ એ નથી કે જે માણસ તકવાળો છે એ પોતાને એક્સપોઝ કરે એવી રીતે એક્સપોઝર હોય કે બધાને ખબર પડવા માંડે, એમ નહીં, રિયાકારી કરવાની ના પાડે છે બીજી તરફથી કે ભાઈ એમ નહીં મારી પાસે તક હોય તો હું બધાને દેખાડું, એ તો એક ગુનો છે. હા, બધાને પોતાની ફઝીલતો કેવી, ઓલા માણસની વાત ખબર છે ને તમને, કે ઇન્સાન જયારે નેકી કરે તક હોય તો કેવાની બહુ મજા આવે ને બીજાને. નમાઝ પડતો તો અલ્લાહ અકબર મસ્જિદ ની અંદર, સારી કરાતી કોઈ હતું નહીં મસ્જિદ ની અંદર, નમાઝ એની શરૂ હતી, અચાનક જોયું તો બે લોકો આવ્યા, નમાઝ સાંભળે છે કે કેટલી સરસ કરાત છે, કેટલું તજવીદ થી પડે છે, અલ્હમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન, ઐન હે જો તો કેટલું સરસ બોલે છે. આ માણસ જે છે નમાઝ માંથી ધ્યાન એનું આ સાંભળવામાં જાય છે કે નહીં મારા વખાણ થઈ રહ્યા છે, એક રકત કમ્પ્લીટ થઈ ગઈ, ઓલા વખાણ હજી શરૂ છે કે નહીં, આવી નમાઝ અમે કોઈ દિવસ નહોતી જોઈ, આને બધું સમજાય છે કે મારા વખાણ થઈ રહ્યા છે. જયારે વખાણ શરૂ થયા આ લોકો થાકી ગયા, વખાણ કરતા કરતા કુનુત માં આવ્યો, ઓલા બધા વાતો કરતા હતા સાઈડ માં કે મેં આજ રોજો પણ રાખ્યો છે મુસ્તાહ, શરૂ નમાઝે કે મેં આજ રોજો પણ રાખ્યો છે, કે એક નેક વસ્તુ હોય તો એને ચૂપ રાખી દેવી જોઈએ, પછી બધાને કહેવાથી એ તકવાથી અગેન્સ્ટ છે. અને ખબર નહીં શેતાન એટલો વસવસો કરે કે કઈ સારી વસ્તુ આપણેથી થઈ હોય એટલે આપણને જલ્દીથી કહેવાનું માનતા. મને એક બીજી વાત યાદ હજી હું કહેતો જાઉં જલ્દીથી. એક માણસ હતો, એ લગ્ન કરવા થાય ને, અને એની પાસે કપડાં હતા, પણ એના ફ્રેન્ડ પાસે જે છે એ બહુ સારા કપડાં હતા. લગ્ન વખતે તો ખબર છે ને ખર્ચો કરવાનો બહુ મન થાય, $50,000 એની પાસે કપડાં હતા. તો એના ફ્રેન્ડને કહીશ કે મારા લગ્ન છે તો તારા લગ્ન વખતે તો પહેર્યા હતા, મને આપી દે તો પછી હું પણ પહેરું. તો એનો ફ્રેન્ડ તો કે કાંઈ વાંધો નહીં આપું છું તને, તો $50,000 કપડાં છે એનો ફ્રેન્ડ એટલું આપી દીધું. કાંઈ વાંધો, મેરેજનું ફંક્શન થયું, આ માણસ જે છે એની સાથે ઊભો રહે, એનો ફ્રેન્ડ લગ્ન વખતે હોય ને હા કોઈ સાથે ઊભો રહે, તો કહે છે કે જે કોઈ આવે ગેસ્ટ રિસીવ કરે દુલ્હા સાથે વરરાજા સાથે ગ્રૂમ સાથે હાથ મેળવે શેકહેન્ડ કરે સારું છે ને, કે આ કે કપડાં બહુ ફાઇન પહેર્યા છે. બોલો તરત પાસે ઉભો હોય કે મારા છે હો, મારા પહેર્યા છે. હર કોઈ આવે બધાને કહેતો રે આ મારા કપડાં છે, ઓલો દુલો કે આ તો મારી આબરૂ જાય છે. તો એક કામ કર સરખી, કે તું નીચે ગેસ્ટને રિસીવ કર, હું અહીંયા બેઠો છું, તારો અહીંયા ટાઈમ વેસ્ટ થાય છે, નીચે વધારે તને મજા આવશે. અને કીધું કે હું ગેટ રીડ થઈ જાઉં આનથી, ભાગી જાઉં તો સારું, એ વાતના બધાને કીધા કીદ કરે છે. તો એ દરવાજા પાસે ઉભો રહ્યો, ગેસ્ટ આવે કે છે દુલા ક્યાં છે, વરરાજા ક્યાં બેઠા, જો ઉપર મારા કપડાં પહેરીને બેઠો છે. ત્યાં પણ જેને કેવું છે એ ગમે એમ બાનો કાઢીને કે છે કે મારા કપડાં પહેરી ઉપર ઉભો છે. તો આ તકવાથી અગેન્સ્ટ છે કે એવું ના બને કે આપણે બસ કહેવાનું. આ રિવાયત એમ કહે છે કે તકવા એનો એટલો બધો મશહૂર હોય છે, એ તો નથી કહેવા ચાહતો, પણ તકવા એટલો બધો એનો મશહૂર હોય કે ઔરતોને પણ ખબર પડે છે. આ બીજી રિવાયત. ત્રીજી રિવાયત, ઇમામ કહે છે, ઇમામ કાઝીમ અલી સાતો ઈનુ ના બિલવારા, તમે અમારી મદદ કરો, શિયાને કહે છે તમે અમારી મદદ કરો, પણ કેનાથી મદદ કરો, વરાથી, તકવાથી. જો ફરીથી તકવાનું નામ ઇમામ શિયા મસ્જિદથી સૌથી પહેલી વસ્તુ જે ચાહે છે એ શું ચાહે છે, તકવા ચાહે છે. આ ત્રીજી રિવાયત. ચોથી રિવાયત અબુ સબાહે કનાનીની છે, લાસ્ટ રિવાયત આની. અબુ સબાહે કનાની કહે છે કે અમે એક વખત ઇમામ બાકર અલી સાતવસામ પાસે ગયા અને ઇમામને કીધું કે મોલા તમને ખબર છે તમારે શિયાની શું હાલત છે, કે છે શું હાલત છે, કે છે અમારા ગામની અંદર અમે થોડુંક એવું નાનકડું ગ્રુપ છે, અમે રહીએ છીએ, અમે શિયા છે, બધા અમને ટીસ કરે છે, અમને ખીજવે છે, અમારી મજાક ઉડાડે છે, કે છે શું કહે છે, કે છે જાફરીયુન ખબીર, એમ કહે છે કે આ લોકો જાફરી છે. આ ઇમામ સાદિક અલી સાતો અસ્સામ થી રિવાયત હોવી જોઈએ, હા મેં મિસ્ટેક કરી, ઇમામ બકર અલી સાહેબ બોલ્યો, ઇમામ સાદિક અલી સાતો અસ્સામ થી આ રિવાયત હોવી જોઈએ, કારણ કે જાફરીયુન ખબીર કે આ લોકો ઇમામ સાદિક અલી સાહેબને માનવાળા છે અને ખબીર લોકો છે. જો ઇમામ પાસે કમ્પ્લેન લઈને આવે છે, ઇમામ શું કહે છે ખબર છે એને, કે જે તમે લોકો તો જાફરી નથી, કટલા તમારા માંથી ઓછા છે, ખુદાની કસમ ખાઈને કહું છું, તમે ક્યાં જાફર ને પેરવી કરવા વાળા છો, તમે ક્યાં ઇમામ સાદિક અલી સાતો અસ્સામના રસ્તા ઉપર ચાલવા વાળો છો. ઇમામ ઓલા બધા કે જે ખીજવે છે શિયાઓને એને કઈ કેવા બદલે પોતાના લોકોને જ ખીજે, કે જે તમે જાફરી તમને કહે છે, તમે ક્યાં જાફરી છો, ઇન્નમા શિયતુ જાફર મન ઇસ્તદ્દત વરઉહુ, કે ઇમામ સાદિક અલેસામનો શિયા તો એ છે કે જેનો તકવા સૌથી વધારે હોય. આપણે રિક્વેસ્ટ કરીએ કે થોડા આગળ આવી જાય તા કે પાછળ આવા લોકોને તકલીફ ન થાય. એક સલવાત પણ પડલી અને સાથે આગળ આવતા જાય. એક બાવા જે બુલંદ સલવાત પડી આપણે કે છે ઇન્નમા શિયા તો જાફર ઇમામ સાદિક અલેસામનો શિયા એ કે જેનો તકવા સૌથી વધારે હોય. જો મનિષ્ટદ્દત વરા, જો વરા અને તકવામાં શું ફરક છે ટાઈમ નથી આપણે બયાન કરી શકીએ. એની વાત હું વરા અને તકવા એક વસ્તુ માનું છું, એ એવી રીતે તમને બયાન કરું છું. તો જો આ બધી રિવાયતો પરથી આપણને એ ખબર પડી આજે કે આ આઠમી કેટેગરીની રિવાયતો આપણને એમ કહે છે કે શિયા પાસે સૌથી વધારે જે વસ્તુ એ તકવા છે. હવે જયારે તકવાનું નામ આવે ને તો બધા માણસો ડરે કે છે તકવા એટલે અલ્લાહ થી ડરવાનું. હું પેલા પણ કહી ચુક્યો છું એક રોંગ અન્ડરસ્ટેન્ડિંગ છે. તકવાનો મીનિંગ એમ નથી થતો કે અલ્લાહ થી ડરવું. અલ્લાહ ની જાત ડરવા જેવી, અલ્લાહ તો એની સાથે મોહબ્બત કરવાની છે. અલ્લાહ ની જાત તો આટલી લતીફ છે કે ઇન્સાન એની સાથે વાત કરે એવી વાતો ઘણી બધી વાતો હોય છે કે આપણે કોઈને નથી કરી શકતા. એવી બધી વાતો કે જે આપણે કોઈને નથી કરી શકતા, ખુદા સાથે વાત કરી શકીએ છીએ આપણે. આપણે ઘણી વાતો કોઈનો કહે છે, આપણે ઘરવાળીને જ કહેતા હોય, બીજા કોઈ ન કહી શકે આપણે. પણ ઘણી વાતો કે એને પણ ન કહેવાતી હોય જયારે બીજું કરવું હોય ત્યારે, હા ત્યારે ફક્ત ખુદાને જ કહી શકીએ. બરાબર, ઘણી બધી વાતો છે કે આપણે અને આપણા ખુદા જે છે એ રાજો ની યાદ કરે. તો ખુદાની જાત તો એવી છે કે જેનાથી મોહબ્બત થઈ શકે, ડરવાની જરૂર નથી. તો આ તકવા શું છે? કારણ કે હર ઇન્સાન જે ચાહતો હોય, ખાસ કરીને આપણામાંથી કે ઇન્શાઅલ્લાહ તઆલા એમ ડિસાઈડ કરતા હોય કે મારે આ મોહરમ મહિનાના 10 દિવસ પૂરા થઈએ પછી તકવાવાળી જિંદગી કરવી છે. કારણ કે આપણે આ 10 દિવસ થી આ જ વાત કરીએ છીએ ને કે શી એટલે તકવા. જે ડિસાઈડ કરતો હોય એ એમનો વિચારે કે તકવા કરીશ તો મને કઈ લિમિટેશન્સ આવી જશે, હું કઈ પકડમાં આવી જઈશ, હું ગિરફ્તારીમાં આવી જઈશ. ને એવું નથી. તકવાને આપણે એમ ન વિચારીએ કે તકવા જે છે એ એક લિમિટેશન છે, આપણે એક પ્રિઝન ની અંદર આવી જશું. અલી અલે સાતોસામ નહેજુલ વાલાગામાં એમ ફરમાય છે, તકવા દારુ હિસનિન અઝીઝ. તકવા જે છે એ એક ફોર્ટ છે, એક કિલો છે, એક મોટું ઘર છે. જો તકવાને ઇમામ આવી રીતે ડિસ્ક્રાઇબ કરે છે. અને મને કોઈ પૂછે તકવા એટલે શું, જલ્દીથી અલ્લાહથી ડરો, તકવા એટલે તમારે આમ કરવું પડશે, આમ કરવું. આપણે એવી રીતે ડિસ્ક્રાઇબ કરીએ કે આપણને એમ થાય જેલમાં પુરાઈ ગયા. આપણે અલી અલી સામનું લોજિક એમ છે કે તકવા જેલ નથી, તકવા પ્રિઝન નથી. જો કેટલું સરસ કે નહેજુલ વાલાગામાં તકવા દારુ હિસનિન અઝીઝ, એક એવો મોટો કિલો છે. હિસન એટલે શું? કિલો, ફોર્ટ. આટલું મોટો મહેલ છે, આટલો મોટો કિલો છે કે જેની અંદર કોઈ નથી આવી શકતું. જો આ ફર્ક છે. હું તમને સવાલ કરું, ફર્ક શું છે એક પ્રિઝનમાં અને એક મહેલમાં? હા, એક મોટું ઘર હોય અને એક પ્રિઝન હોય, બંનેમાં ફર્ક શું છે? બંનેને લોક કરવામાં આવે છે, બંનેને તાળું મારવામાં આવે છે. બરાબર ને? તો પ્રિઝન હોય, જેલ હોય, એને બહારથી તાળું મારવામાં આવે, અને કિલો હોય, આપણો મોટો બંગલો હોય, મોટું ઘર હોય, એને પણ આપણે લોક કરીએ છીએ, એ અંદરથી લોક કરીએ છીએ. બંને લોક થાય છે, પણ ઓલું બહારથી થાય છે, આ અંદરથી થાય છે. ભાઈ તમે ઘરને શું કામ લોક કરો છો? તમારી પાસે મહેલ છે, બંગલો છે, એને શું કામ તમે લોક કરો છો? કે જે એટલા માટે કે મારે સેફ રહેવું છે, સિક્યુરિટી જોઈએ છે, એટલા માટે હું બંધ કરું છું. તો તકવા આમ છે, તકવા આમ છે કે હું લોક કરું છું મારી જાતને, પણ શું કામ? મારી સિક્યુરિટી માટે. શું કામ હું લોક કરું છું? હું પોતે ચાહું છું. કોઈ મને બહારથી લોક નથી કરી દેતો, કોઈ મને પ્રિઝનમાં નથી નાખી દેતો. એવું નથી કે ઇસ્લામે તકવાનું કીધું એટલે તમે જેલની અંદર રહ્યા કાંઈ કરવાનું નહીં, એમ નથી. બલકે અલી અલી સામનું લોજિક છે કે તકવાળી જિંદગી કરો એટલે મહેલની જેમ. મહેલની અંદર શું કરે? રાજા મજા કરે. હા, મહેલની અંદર તો રાજાને મજા કરવાની હોય. એટલે અલી અલી સામ કે તકવા મહેલ છે, એની અંદર તમારે સેફ છો, તમે એની અંદર રહીને મજા કરો, કાંઈ વાંધો નથી. એટલે આ લોજિક જે તકવાનું કે જે આપણા ઇમામો કહે છે કે અમારા શિયા પાસે તકવા હોય, એટલે આવી રીતે આપણે તકવાને સમજીએ. કઈ તકવા અઘરી વસ્તુ નથી કે આપણે એમ કે ઓ તકવા આવી ગયો એટલે લિમિટેશન્સ આવી જાય, તકવા આવી ગયો એટલે હું પ્રિઝનમાં છું, નહીં એવું નથી. તો આજે આપણે આ શીખ્યા કે આઠમી કેટેગરીની હદીસ કે અમારા શિયાઓ સૌથી વધારે પરહેજગાર હોય એનાથી ઉપરથી આપણને ખબર પડી કે આવી રીતે આપણો તકવા હોવો જોઈએ. 8 કેટેગરીની રિવાયત પૂરી, આપણી મજલિસો પણ આવી રીતે પૂરી થઈ ગઈ. ફક્ત આ એક છેલ્લું એક્ઝામ્પલ દેવા ચાહું છું તાકે આપણને ખબર પડે કે 8 દિવસની અંદર આપણે શું કર્યું. જો અહલે બૈત અલૈહિમુસ્સલાતુ વસ્સલામની મોહબ્બત જે છે બહુ ઇમ્પોર્ટન્ટ છે, હર એકના દિલની અંદર હોવી જોઈએ. આપણે કીધું કે મોહબ્બત ઇઝ નોટ સફિશિયન્ટ. આપણે હંમેશા કહેતા હતા કે જાબિર ની રિવાયત પડતા હતા, જાબિર ઇબ્ને યઝીદે જો 18 વર્ષ ઇમામ પાસે રહે, 18 વર્ષ પછી જયારે એના ગામે જવું હતું, ઇમામ ને કીધું ઇમામ તમે અમને કઈ નસીહત કરો. તો કે છે કઈ વાંધો નહીં નસીહત કરું. સૌથી પહેલી નસીહત, બલ્લિગ શિયતી અન્ની સલામ, મારા શિયાઓને મારા તરફથી સલામ કહેજો. તો એક ઇમામ પોતાના શિયાને યાદ કરે છે, આપણા ઇમામે જમાના પણ શિયાઓને યાદ કરે છે કે છે મારા શિયાઓને મારા સલામ કહેજો. બલ્લિગ શિયતી અન્ની સલામ વો આ અલીમ હો, એ લોકોને કહી દેજો. આપણને પણ આ અવાજ આવવી જોઈએ, આપણને પણ આ અવાજ આવવી જોઈએ. ઘણી વખત બધા બેસીને કહી જ ને, કરબલામાં અલ અતશની હજી સુધી અવાજ આવે છે. અલ અતશની તો અવાજ આવે છે, આ બધી અવાજ પણ આવવી જોઈએ આપણને, કે જે ઇમામ સાદિક અલી સાતો અસામ, ઇમામ બકર અલી સાતો અસામ કહે છે. ઇમામ કહે છે આ અલીમ હો, એ લોકોને કહી દેજો અમારા શિયાઓને કે અન્નહુ લા કરાબત બૈનના વ બૈન અલ્લાહ અઝવજલ, મારે અને ખુદાને અમારે કોઈ પણ જાતનો સગપણ નથી. આપણે આ રિવાયત હરોજ ખુદવા ભજવવા પડતો હતો કે અમારે અને ખુદાને કોઈ પણ સગપણ નથી. એમ નહીં વિચારતા અમારા શિયાઓ કે ઇમામ સાદિક અલી સાતો અસામ અને ખુદાને સગપણ છે, એટલે કયામત ના દિવસે નમાઝ નહીં પડી, રોઝા નો રાખ્યા, ખુમ્સ નો કાઢ્યું, મુસ્તા વસ્તુ નો કરી, કાંઈ નો કર્યું, આ માફ કરી દેશે નહીં, કાંઈ અમારે સગપણ નથી ખુદા સાથે. હું લા યુતકરબુ ઇલૈહ ઇલ્લા બિતાઅત, લા ફકત એક જ વસ્તુ જે ખુદાથી નજીક થવું હોય તો શું, ઇતાઅત. ફકત ઇતાઅત કરશો, તકવા રાખશો તો જ તે અલ્લાહ તમે અલ્લાહ થી નજીક થશો. પછી યા જાબિર મન અહબ્બના ક્રાઇટેરિયા, મન અહબ્બના જે અલ્લાહ ની ઇતાત કરતો હોય અને અમને ચાહતો હોય, ફહોવા વલીયોના, ફકત એ જ અમારો સાચો ચાહવાળો છે. આપણે 8 દિવસથી કન્ક્લુઝન આ છે જાબિર નું કે અલ્લાહ ની ઇતાત પ્લસ અહેલ બૈત ની મોહબ્બત. હા, કોઈ બહુ અલ્લાહ ની ઇતાત કરતો હોય, અહેલ બૈત ની મોહબ્બત ન રાખતો હોય, નહીં, કામયાબ નથી. બંને સાથે જોયા આપણે, અહેલ બૈત અલૈહિમુસ્સલાતુ વસ્સલામની મોહબ્બત અને અલ્લાહની ઇતાત, એ અમારો ચાહવાળો છે. વમન અસલ્લા, અને જે અલ્લાહની નાફરમાની કરતો છે, લમ યનફઅહુ હુબ્બુના, એને અમારી મોહબ્બત કામ નથી આવવાની કયામતના દિવસે, એને શફાત નહીં મળે. શફાત અલહમદુલ્લાહ મળશે શિયાઓને, પણ કોને, કે જે અલ્લાહની ઇતાત કરતા હોય અને ગુના અને સગીરા કબીરા કોઈ વખત થઈ ગયું, એની શફાત. પણ નમાઝ જ નથી પડી કોઈને, રોઝા જ નથી રાખવા, ફકત મોહરમ ની અંદર આવીને માતમ કરવું છે, ઈ તે ફકત અબુલ ફઝલ અબ્બાસ ની રાત આવે ત્યારે, ત્યાં બીજી બધી રાતમાં એને, એની માટે પછી શફાત નથી. શફાત તો એની માટે છે કે અલ્લાહની ઇતાત પ્લસ અહેલે બૈત અલૈહિમુસ્સલાતુ વસ્સલામની મોહબ્બત, આ બંને હશે તો જ. અહેલે બૈત અલૈહિમુસ્સલાતુ વસ્સલામની મોહબ્બત એક પ્રોસેસ છે, એવું નથી કે હું સમજી લઉં કે અમારા દિલની અંદર છે, નહીં, એની માટે કામ કરવાની જરૂર છે. તમે જો એક ખેડૂત, એક ફાર્મર પોતાના ખેત ની અંદર કઈ ઉગાવવું હોય ને તો વાર લાગે, એવું નથી કે હા વિચારી લીધું ઉગાવવું છે એટલે ઉગી જાય, નહીં, એવું નથી, બલકે પ્રોસેસ છે. એવી જ રીતે અહેલે બૈત ની મોહબ્બત મારે દિલ ની અંદર ઉગાવીને એક પ્રોસેસ છે. એમ નથી કે હા હુસૈન હુસૈન કરી લીધું, અલી અલી નારે હૈદરી કરી લીધું એટલે થઈ ગયું, નહીં, એમ નથી. તમે કહેશો આ તો બધું અઘરું અઘરું છે, નહીં, જરૂર છે આ બધું અઘરું અઘરું શીખવાની, ખબર છે ને. હવે ડોક્ટર પાસે જાય છોકરાને લઈને, ડોક્ટર ને કહેશો કડવી દવા લખી દેજો, આ જલ્દી સારું થઈ જાય, આ કડવી દવા છે, કરશું તો તે આગળ વધશો આપણે, નગર પછી આગળ નથી વધવાનું. તું કહેતો તો અહેલે બૈત અલૈહિમુસ્સલાતુ વસ્સલામની એક પ્રોસેસ છે મોહબ્બત. જેવી રીતે એક ફાર્મર, એક ખેડૂત, એક ફાર્મર ને કઈ બીજ ઉગાવવું હોય ને ઘઉં ઉગાવવું હોય તો શું કરે, સૌથી પહેલી વસ્તુ પોતાના ફાર્મ ની અંદર જેટલો જે જમીનમાં એને ઉગાવે ને એને સાફ કરશે, હર્ડલ્સ ઓબ્સ્ટેકલ્સ પથ્થર જે ગયા છે એ બધું દૂર હટાવશે, સૌથી પહેલી વસ્તુ. બીજું શું કરવાનું છે, એ જમીન ની ઉપર ટ્રેક્ટર ચલાવશે તાકે આ જમીન જે છે એ સોફ્ટ થઈ જાય, નરમ થઈ જાય. હા, નીચેની વસ્તુ ઉપર લઈ આવશે, ટ્રેક્ટર ચાલે, નરમ થઈ જાય ને જમીન. બીજું પ્રોસેસ એ છે કે એને નરમ કરશે. ત્રીજું શું કરશે, હવે જમીન કેપેબલ થઈ ગઈ છે કે એની અંદર હું દાણો નાખી શકું છું તાકે ઘઉં ઉગે. જો ત્રીજા સ્ટેપે નાખે છે, બસ આટલું નહીં, ચોથા સ્ટેપે એને પાણી પીવડાવવું ખપે, ન ફક્ત પાણી, પાંચમા સ્ટેપે સનલાઇટ પણ મારે જોવે એની ઉપર. હા, સનલાઇટ પણ મળશે, રેઝ મળશે, ન ફક્ત એટલું, હજી ઉભો નહીં રે કે આ તો બધું થઈ ગયું, હવે મારે કેવું કામ કરવું પડશે, ફર્ટિલાઇઝર એવું બધું નાખવું પડશે કે જલ્દી ઉગે અને કઈ બીજી વસ્તુ આવીને બર્ડ્સ ને એ બધું આવીને ખાઈ ન જાય. પછી જો હેઝ ટુ ટેક કેર, એને ધ્યાન રાખવું પડશે. ત્યારે જઈને એક વસ્તુ એને મળશે, ત્રણ ચાર મહિના એ સબર કરશે ત્યારે એને ઘઉં મળશે. એક લાંબુ પ્રોસેસ છે. એટલે બે તલે સાત આસામની મોહબ્બત આવી રીતે છે. સૌથી પહેલા તમારે મોહબ્બત નાખવી ને તો દિલને સાફ કરવું પડે. એમ તો નતા કે મોહબ્બત નાખી દીધી, દિલની અંદર કીનો છે, મારા સગો ભાઈ છે એની સાથે મારે બનતું નથી, મારા બીબી બચ્ચા સાથે બનતું નથી. હા, તો મારે એનાથી સાફ કરવું પડશે દિલને. કીનો, હસદ, કોઈની બુગ, બધું હું સાફ કરી નાખું. આપેલું સ્ટેપ. બીજા સ્ટેપે ઓલો ફાર્મર શું કરતો હતો, નરમ કરતો હતો એને, કારણ કે સાફ કરવું સફિશિયન્ટ નથી, આ જમીનને નરમ કરવું પડશે. આ મારું દિલ જે છે એ કઠણ છે, એને કુરાનની તિલાવત કરીને સોફ્ટ કરવું પડશે. શિયા છે કે એટલીસ્ટ હરોજ 40 આયતો પડતો હોય ઓછામાં ઓછું. એવું ન બને કે રમઝાન મહિનામાં વખત કુરાન પડે નહીં, એને સોફ્ટ બનાવવું ખપે. આ પૂરું થઈ જાય પછી એહલે બેઇતની મોહબ્બતનું બીજ ઉગાવવાનું. પહેલા સ્ટેપે ન થાય, જેવી આવડો ફાર્મર કેમ કીધું એમ. થર્ડ સ્ટેપ, ન વગર એટલું કાફી નથી કે મેં બીજ ઉગાવી દીધું બસ જન્નત મળી ગઈ, નહીં, હજી અહેલે બેઇતની મોહબ્બતનું ક્રોપ્સ ઉગતા વાર લાગશે. કારણ કે એમાં મારે પાણી પીવડાવવું પડશે, એમના ફઝાઇલ સાંભળવા પડશે. આ ચોથું, ફઝાઇલ ફક્ત કાફી નથી, સનલાઇટ મારે જોવે, એમણે જેમ અમલ કર્યો છે એ મારે અમલ પણ કરવાનો છે. આ પાંચમું, છઠ્ઠું સ્ટેપ પણ છે એટલે બેઇતની મોહબ્બત માટે કે રિઝલ્ટ જોતું હોય તો. હવે શું છે, હર્ડલ્સ અને ઓબ્સ્ટેકલ્સ થી મારે બચવાનું છે. જે રીતે કેમ ઓલો ફાર્મરે બધું કરી દીધું, શું કરશે, એવી રીતે ધ્યાન રાખશે કે પરિંદાઓ બર્ડ્સ એ બધું આવીને ખાઈ ન જાય. મારા દિલની અંદર એહલે બેઇતની મોહબ્બત આવી ગઈ છે, હવે મારે ધ્યાન રાખવાનું છે. શું ધ્યાન રાખવાનું છે, ધ્યાન રાખવાનું છે કે હું ખરાબ જગ્યાએ ન જાઉં, કારણ કે ખરાબ જગ્યાએ જવાનું છે એટલે તરત હું ગુમરાહ થઈ જવાનો છું. આ એહલે બેઇત અલે મસાતો સામની મોહબ્બત જેવો દાગીનો ઓર્નામેન્ટ એવું દુનિયામાં કયા પણ નહીં જોવા મળે. પણ પ્રોસેસ સાથે, એમ ન થાય કે હા મને તો મોહબ્બત છે એટલે જન્નત છે. બરાબર છે, જન્નત શિયાઓ માટે જ છે, પણ શિયાઓ બનવા માટે ઇન્શાઅલ્લાહ તઆલા જહેમત કરવાની છે. અને જહેમત કહું છું એટલે એમ નહીં સમજતો બહુ અઘરું છે, બહુ ઈઝી છે. ફક્ત બે વસ્તુ કરવાની, અલ્લાહની ઇતાત કરવાની અને ખુદાના ગુનાથી જે છે એ જ બચવા, બસ એટલું. બીજું કઈ વધારે કઈ અઘરું નથી કે આપણે વિચાર્યું ઓ આ તો આટલું બધું અઘરું છે, આ તો આપણે બની જ નહીં શક્યું, બધું છોડી દઈએ. નહીં ચકો, આપણે કીધું મહેલ ની અંદર રહીને આરામ જ કરવાનો છે મહેલ ની અંદર. પણ મહેલ ની અંદર રહીએ, લોક કરી દઈએ, શૈતાન ને ન આવવા દઈએ મહેલ ની અંદર, નામહેરમ ને આપણી જિંદગીમાં ન આવવા દઈએ, આપણા ઘરમાં ખરાબ મુવીઝ ને ન આવવા દઈએ. હા, એ બધું કરશું અલ્હમ્દુલિલ્લાહ, ઇન્શાઅલ્લાહ તઆલા ખુદાએ આ જન્નત શિયો માટે રાખી છે. આપણને પણ ખુદા અને મુદ્દાર બહેક અહેલે બેઇત અલે મુસલાતો વસલામ જન્નત નસીબ ફરમાવે. ધેટ્સ ઓલ. શિયા વિશે આપણું છેલ્લું લેક્ચર હતું. હવે ત્રણ નાઇટ્સ ની અંદર જે છે એ અલગ અલગ આપણે ડિસ્કસ કરશું, કારણ કે શબે આશુર છે, સામે ગરીબા છે, એની પછી પણ જે લાસ્ટ નાઇટ હશે એમાં મારે ઇમામ સજ્જાદ અલી સાતો સામની વાત કરી છે કે એ હઝરત કેવી રીતે મેસેજ પહોંચાયો છે કરબલાનો આપણા સુધી. સીરતના ડિસ્કશનની અંદર આપણે એહલે બેઇત અલે મુસલમની સીરત પણ બયાન કરતા હતા, એ ડિસ્કશનની અંદર મારે આજે ઇમામ હુસેન અલી સાતો સામની હદીસ પ્રમાણે વાત કરું છું કે કેચ અન્નાસ અબીદુ દુનિયા. સીરતની અંદર મારે બયાન કરું છું કે આપણા ઇમામોની સીરત એ હતી અને શિયો પછી એ ચાહતા હતા કે દીન જે છે એ બેસ્ટ તરીકાથી જે છે એ ફોલો કરે. હું એક વસ્તુ અહીંયા કહી દઉં કે સીરત વિશે મારે જે ડિસ્કશન કરવું જોઈએ આ રાતની અંદર ન થયું. તમે જોયું હશે, ખ્યાલ આવી ગયો હશે કે હું સીરત વિશે વધારે ટાઈમ, એટલે ટાઈમ નહોતો આપણી પાસે, હોત તો આપણે ઘણું બધી સીરત બયાન કરી શકત, પણ ટાઈમ નહોતો એટલા માટે મેં સીરત જે છે એ ઘણું બધું હતું કે જે બધું ડ્રોપ કરી નાખ્યું, બહુ શોર્ટ કર્યું હતું ને, એમાં સીરત પણ છે, ઇમામોના કોલ પણ છે. એટલા માટે તમે એક્સપેક્ટ જે કરો કે શિયાની સીરત વધારે બયાન થાય તો એ નથી થઈ શક્યું, અને એની માટે એપોલોજાઈઝ, કારણ કે આપણી પાસે ટાઈમ હતો નહીં. પણ દીન વિશે જે ઇમામ હુસેન અલેસાતો હતા કે અન્નાસ અબીદુ દુનિયા, લોકો જે છે એ દુનિયાના શું છે, બંદાઓ છે. વદ્દીન લય કોના લાલસન દે, દીન તો જો છે એની જબાન ઉપર છે, બધાને કે હું તો દીન વાળો, પણ કે છે દીન એની જબાન ઉપર છે, દીન એના દિલની અંદર નથી ઉતર્યો. એટલે ઇમામની સીરત એ છે કે ઇમામ ચાહે છે આપણી પાસેથી કે દીન જે છે આપણા દિલની અંદર ઉતરે, દિલ આપણે દીન જે છે આપણી રહેણી કહેણીમાં આવે. આપણે અઝાદારી કરીએ તો એ દીન પ્રમાણે કરવી જોઈએ, આપણા લગ્ન કરીએ આપણે તો એ દીન પ્રમાણે હોવા જોઈએ, આપણું કોઈ મરી જાય એને દફનાવવા હોય એની માટે બધી વસ્તુ રાખવી તો દીન પ્રમાણે હોવી જોઈએ, આપણા ઘરે જન્મ થાય બચ્ચાનો મોટો થાય બર્થડે પાર્ટી રાખવી તો દીન પ્રમાણે રાખવાની, મેરેજ એનિવર્સરી હોય દિન પ્રમાણે રાખવાનું, બધું જે છે એ દિન પ્રમાણે હોવું જોઈએ. ઇમામ કહે છે પણ માણસો આવા નથી. અન્નાસ અબીદુ દુનિયા, દુનિયાના પૂજારી છે બધા, દુનિયાને વર્શિપ કરે છે. દિન શું છે કે દિન લય કુના લાલસન, દિન જે છે એની જબાન ઉપર ફકત ફરે છે કે જે એમનું હોય. દિન જે છે ને અલગ અલગ પ્રકારના છે, બધાના દિન જે છે અલગ અલગ પ્રકારના છે. સૌથી પહેલો પ્રકાર દિન નો એ છે કે ઘણાનો દિન એવો હોય કે સિઝનલ દિન હોય, સિઝનલ રિલિજન, એક સિઝનમાં દિન હોય ની પાસે બીજી સિઝનમાં દિન નો હોય, હોય ને ઘણા દિન આવો હોય. મોહર્રમ મહિનો એટલે દિન નો મહિનો, રબીઉલ અવ્વલ એ તો ખુશી નો મહિનો છે, એમાં ચાદર નો પહેરીએ તો ચાલે, એમાં હિજાબ ની જરૂર નથી. રમઝાન મહિનો દિન નો મહિનો, એની અંદર તો કુરાન ની તિલાવત થાય. પહેલી શવાલ ઈદ ની છે, નહી એમાં વાંધો નહીં, તો ખુશી ની છે ને, એમાં કઈ દિન ની જરૂર થોડી છે, એમાં ડિસ્કો પાર્ટીમાં ગયા ઈદના દિવસે વાંધો નથી. આને કહેવાય સિઝનલ દિન, કે સિઝન હોય એમ દિન ફરતો રહે. મૌલાના પાસે જાય સલામ અલૈકુમ વરહમતુલ્લાહ વબરકાતુ, લાંબી સલામ. ઘરે જાય સલામ પણ ન કરીએ આપણે, દિન બદલતો રહે ને, મૌલાના પાસે દિન આપણે સરખી રીતે સાચવવાનો, ઘરે નહીં સલામ નહીં કરવાની, આમ તો ન થાય ને. આ બધું શું છે, સિઝનલ દિન છે. જ્યારે ખુદા કુરાન ની અંદર કહે છે કે જ્યારે એઝારા કે બુફિલ ફુલ્ક, કે જ્યારે દરિયાની અંદર હોય ને આ લોકો, દરિયાની અંદર બેઠા હોય અને અચાનક સાયક્લોન આવે, પોતે સ્ટીમર ની અંદર બોટ ની અંદર બેઠા હોય સાયક્લોન આવે, તો શું થાય, માણસો બધા ડરી જાય. કે જે માણસો ડરી જાય તરત ખુદા યાદ આવે, ખુદાએ તમને નજાત આપી દે, અગર નજાત આપીશ બે રકત નમાઝ પડીશ, સૌથી પહેલા 50 સલવાત પડીશ, ઇમામ રઝા અલી સામ ની ઝિયારત પણ કરીશ, એક ઉમરો પણ કરીશ, એક લાંબુ આપણી પાસે ફિગર આ બધું કરવાનું છું. ખુદા કહે છે પેદા નજઈ ના હો, જ્યારે આ જ ઇન્સાનને અમે નજાત આપી અને પહોંચી ગયો કિનારા ઉપર, શું કરશે, બધું ભૂલી જશે, બધું જ ભૂલી જશે ઇન્સાન. હું નથી કહેતો, ખુદા કહે છે કુરાન ની અંદર, ખુદા એક વખત નથી કહેતો, અલગ અલગ જગ્યાએ કુરાન ની અંદર કહે છે કે જયારે મુસીબત નો જમાના આવે ત્યારે દિન યાદ આવે, જયારે ખુશી નો જમાના આવે ખુદા એ નજાત આપી દીધી બધું ભૂલે છે. આ દિન સિઝનલ દિન છે, કે એક જગ્યાએ આપણને કામ આવે દિન, બીજી જગ્યાએ આપણને આ દિન કામ નથી આવતો. આવા દિન નો હોવા જોઈએ. એમાં જ કહીશ કે દિન જે છે માણસો ની જબાન ઉપર છે, ફક્ત અમલ ની અંદર કઈ દિન જેવું નથી દેખાતું, એ એમ એમ નહીં ચાલે. આ એક ટાઈપ નો દિન. બીજો ટાઈપ નો દિન જે છે એ બહુ ઉપર છલ્લું દિન, ઉપર જ તે હોય, ખબર છે, લાઇટ વસ્તુ હોય એ ઉપર તરે, દરિયામાં હેવી વસ્તુ નાખો તો એ ડીપમાં જાય, પણ લાઇટ વસ્તુ હોય એ તરે ઉપર. લાકડું તમે રાખો તો એ તરવાનું છે, પેપર રાખો ઓશિયન ની ઉપર તો એ તરશે. ઘણા દિન જે છે એ ઉપર જ લિમિટેડ હોય, ડીપમાં ડપમાં કઈ ન મળતું હોય, એવો દિન નું ખબર આપણને. એટલે બે તરે સાત અસમ એવો દિન નથી જાતે, એમાં હું સેસમ કે આવો દિન જે છે એ જવાન ઉપર જ છે. કાલતિલ આરાબ આમન્ના, ગામડા વાળા લોકો આવતા હતા મદીનામાં, કહેતા હતા રસુલ્લા અમે મોમિન છીએ, અમે મોમિન છીએ. કે જે નહીં તમે મોમિન નથી, તમે મુસલમાન છો. પલમ્મા યદખુલિલ ઈમાન ફી કુલુબિકુમ, હજી ઈમાન તમારા દિલની અંદર નથી ઉતર્યું. એટલે જો મોટા મોટા દાવા નથી કરવાના, જેટલું આપણે છીએ એટલું કરવાનું છે. નકર ઇમામ હુસેન કહે ને કે આ દિન તો એની જબાન ઉપર છે, એની ડપમાં નથી ઉતર્યું. આ બધા જબાનથી દાવો કરે છે, હજી ઈમાન તમારા દિલની અંદર નથી ઉતર્યું. આવો દિન પણ આપણને ન ખપે કે ઉપર હોય. પૂછીએ આપણે કે અમે તો બહુ દિનદાર છીએ, કે શું કેમ,
લે
જેટલી બધી આ ન્યાસ થાય છે અમે જ બધું કરીએ છીએ, અમે આટલી બધી મોહરમ ની અંદર ન્યાસ કરીએ છીએ, આટલું બધું માતમ કરીએ છીએ. અલ્હમ્દુલિલ્લાહ સારી વસ્તુ, બધા તમને તોફીક આપે, મને પણ તોફીક આપે. પણ પૂછ્યું કે ભાઈ નમાઝ, એ નમાઝ નથી પડાતી, નમાઝ મારાથી નથી થતું, રોજા કે ઈ નથી રખાતું, એ હજ પડવા ગયો છો કે છે નહીં? મને બહુ ડર લાગે, હા પ્લેનમાં બેઠતા ઈ તે ત્યાં મક્કામાં, ઓહ આટલા લોકો આવે, હું ન જઈ શકું. અને કે ઉપર છેલ્લો દિન ઇમામી નથી ચાહતા, ઇમામ કે માતમ કરો, બહુ વધારે પણ કરો, આપણે તો કઈ માતમ નથી કરતા, આપણને ક્યાં આવડે માતમ કરતા, હા સરખી રીતે તમે માતમ કરો એની કઈ ના નથી, પણ સાથે નમાઝ પણ સરખી રીતે પડવાની છે, રોજા પણ રાખવાના છે. આ ઉપર છેલ્લો દિન કહેવાય. એક આયતુલ્લાહ એક માણસ આવી કીધું તો મેં મારા દીકરીના લગ્ન કર્યા, બધી વાજિબ વસ્તુ કરી નાખી. આયતુલ્લાહ કીધું ખુદાનો શુક્ર કે એટલા બધા મોમિનીન છે કે તું એ બધી વસ્તુ કર નાખી વાજિબ. તું મને કીધું કરી બધી વસ્તુ વાજિબ શું શું કરી છે, કે એને ફ્રીજ ની જરૂર હતી, ફ્રીજ સૌથી સારું આપી દીધું, પ્લાઝમા ટેલિવિઝન ની જરૂર એ પણ આપી દીધું, ફર્નિચર બધું આપી દીધું, એક વસ્તુ નથી છોડી. આયતુલ્લાહ કે મેં તો એમ સમજ્યું કે વાજિબ એટલે કઈ દીની કામ કર્યું હશે, બધી વસ્તુ જે આપી દીધી. જો આને કે ઉપર છેલ્લો દિન કે એવું ન જોયે. આ બધા પંખા ઘણી વાર થી પેલા જ તે બંધ થઈ ગયા છે કે મસાય પડવા, બસ બસ છે. તો જનાબે અલી અકબર અલી સાત વર્ષ ની વાત કરવી છે આપણે. જનાબે અલી અકબર અલી સલાતોસલામ માલિમ સિત્તેન માં છે કે એમને કહેવાતું રબ્બુલ જુદ વસ્સખા. અબ્દુલ રઝાક મુકર્રમ જે છે એક આલિમ દીન છે, આખી એક બુક લખી જનાબે અલી અકબર અલી સામે છે. જો કેટલું મેટર હશે એમની પાસે, એમની રિસર્ચ જે છે આખું 200 pages રાઉન્ડ અબાઉટ એ આખી બુક લખી છે એમની માટે. રબ્બુલ જુદ વસ્સખા, મદીના ની અંદર સખાવત ની અંદર જનાબે અલી અકબર અલી સાતોસમ બહુ આગળ. કોઈ ગરીબ ને વસ્તુ જોતી હોય સૌથી પેલા મદીનામાં દેવાળા જનાબે અલી અકબર અલી સાતોસમ. પોતે લખે છે અશ અલ નાર, એટલે પોતાના ઘરની ઉપર જે છે, પેલાના જમાના તો લાઇટિંગ તો નહોતું, લાઇટ ને ઇલેક્ટ્રિસિટી તો બધું નહોતું. અશ અલ નાર, મશાલ હોય લાકડું એની ઉપર આગ રાખીને પોતાના ઘરની ઉપર રાખતા, બધા પોતાના ઘરની અંદર રાખતા. જનાબે અલી અકબર અલી સામનું જે ઘર હતું એ પોતાના ઘરની ઉપર રાખ, અશ અલ નાર. શું કામ? કે એટલા માટે કે કોઈ રાત્રે કોઈ મુસાફિર આવે, એ બિચારાને ઘરની જરૂર હોય, મદીનામાં કઈ રહેવું હોય તો કોની પાસે જશે? કે છે આ આગ હું રાખું, મશાલ રાખું તો કોઈ આવવા વાળો માણસ જે છે મારા ઘર ઉતરે. જનાબે અલી અકબર આવી રીતે લોકોનું ધ્યાન રાખતા હતા. જોશું આપણે જનાબે અલી અકબર સાથે દુશ્મનો એ શું કર્યું, પણ જનાબે અલી અકબર અલી સાતવસામ ની શખ્સિયત એમની પર્સનાલિટી આવી છે. ઇમામ સાદિક અલી સાતવસામ પાસે માણસો આવે છે, કહે છે કે મોલા અમે જનાબે અલી અકબર ની ઝિયારત કરવા છે, માલિમ સિત્તેન માં છે આપણ, કે અમે એમની ઝિયારત કરવા ચાહીએ છીએ, તમે મને એટિકેટ્સ આદાબ બતાવો કે કેવી રીતે અમે ઝિયારત કરી. ઇમામ કહે છે કે જ્યારે અલી અકબર અલી સાત જયારે તમે ઇમામ હુસેન અલી સામ ની ઝિયારત કરવા જાઓ તો સૌથી પહેલા અલી અકબર ની ઝિયારત માટે જાજો. એમનું કઈ મકામ છે? જો આપણે જયારે સલામ કહીએ તો અસલામ અલલ હુસૈન વઅલા અલી ઇબ્ન હુસૈન વઅલા ઔલાદ હુસૈન, ઇમામ હુસૈન ઉપર સલાવત મોકલી, એમની ઔલાદ ઉપર પણ મોકલીએ, પણ જનાબે અલી અકબર નું અલગથી નામ રાખીએ છીએ આપણે, અલગથી સલામ કરીએ. ઇમામ સાદિક અલી સામ આપણને શીખાય છે કે અદબ એ છે કે તમે જયારે ઝિયારત માટે જાઓ કરબલા તો સૌથી પહેલા જનાબે અલી અકબર અલી સલાત વસલામ ની મજાર ઉપર જાઓ. ઇન્શાલ્લાહ આપણને બધા ખુદા કિસ્મત કરે કરબલા ની ઝિયારત જલ્દ અજ જલ્દ. ખબર છે જનાબે અલી અકબર અલી સલામ ની ઝિયારત જે છે અહીંયા પણ છે, શબી થોડીક બહાર છે, નીકળી ગયેલું છે, બરાબર કે છે, ત્યાં જાઓ તમે અને તમારો ઘર જે છે એ 3 વખત જરી ઉપર રાખો. પૂછવાળો પૂછે છે કે મોલા એ તો સમજણો કે અલી અકબર અલી સામ ની ઝિયારત કરીએ, પણ આ 3 વખત શું કામ ગાઢ રાખવાનું? એટલા માટે કે કરબલાના મેદાન ની અંદર ઇમામ હુસૈન અલી સાતો સામે પોતાનો ગાલ 3 વખત અલી અકબર ના ગાલ ઉપર રાખ્યો હતો. કે તમારે પણ ઝિયારત કરવી છે, મોલાની પેરવી કરો, તમે લોકો પણ પોતાનો ગાલ જે છે 3 વખત એમની ઝરી ઉપર રાખો. જનાબે અલી અકબર નું કઈ મકામ અલગ છે. મુંતખબે તુરઈ ની અંદર છે કે ઇમામ હુસૈન અલી સાતો સામ 3 વખત જે છે એ મરવાની હાલત ઉપર પહોંચી ગયા હતા, એટલો એમને દર્દ અહેસાસ હતો. સૌથી પહેલી વખતે ત્યારે કે જયારે જનાબે અલી અકબર ને વિદા કરતા હતા, એક બાપ કેવી રીતે વિદા કરી શકે સૌથી પોતાના મોટા દીકરાને, કે છે ત્યારે ઇમામ માટે બહુ અઘરું હતું. સેકન્ડ બીજી વખતે ત્યારે ઇમામ મરવા જેવા થઈ ગયા કે જયારે જનાબે અલી અકબર આવે છે પાણી માંગવા માટે બાપ પાસે, ત્યારે એમની માટે બહુ સસ્તી નો મસાહેબ હજી બાકી છે. થર્ડ ટાઈમ જનાબે અલી અકબર અલૈહિસ્સલામ જયારે ઇમામ હુસેન ઇસ્લામ મરવા જેવા થયા, થર્ડ ટાઈમ ત્યારે હતું કે જયારે કરબલાના મેદાન માંથી બાપ ઉપર છેલ્લા સલામ આવે છે દીકરાના, ત્યારે ઇમામ મરવા જેવા થઈ ગયા હતા. ખબર નહી કેવી રીતે આપણે જે વડીલ છે એ સરખી રીતે જાણે છે કે એક બાપ જે છે એ બચ્ચાને બધું દેવા ચાહતો હોય, પોતે ભૂખ્યો રહે પણ પોતા બચ્ચાને બધું દે. પણ ખુદા કોઈ દિવસ એવો જમાનો ન દેખાડે કે આપણો ફરજદ આપણી પાસે કઈ માંગતો હોય ને આપણી પાસે એ વસ્તુ ન હોય. બહુ મુશ્કેલીનો જમાનો છે. એટલા માટે શેખ જાફર શુસ્તરી કહે છે કે એમાં હુસેન અલૈહિસ્સલામ બે કરબલાના મેદાનમાં બે જગ્યાએ બહુ એમને શર્મિંદગી થઈ, બહુ શરમાઈ ગયા. એક તો અલી અઝગર ને જયારે જનાબે રબાબ પાસેથી લઈ જવાના હતા અને વાપસ મૂકવા આવ્યા ત્યારે ઇમામ શર્મિંદા થયા કે સૌથી પોતાના નાના દીકરા જે છે એને પાણી પીવડાવવું છે પણ ઇમામ નથી પીવડાવી શકતા. અને બીજી વખતે જે ઇમામ વધારે શર્મિંદા થયા એ ત્યારે છે કે અલી અકબર પાણી માંગવા આવ્યા અને ઇમામ પાણી ના દઈ શક્યા. આજે અલી અકબર અલૈહિસ્સલામ ના મસાહે કે જયારે બાબા પાસે આવે છે કહે છે બાબા હવે મને મરવાની રજા આપો, બધા અસહાબ જે છે શહીદ થઈ ચુક્યા છે, હવે અહલે બેત નો વારો છે. અલી અકબર આવે છે રજા માંગવા માટે, ઇજાજત માંગવા માટે. રિવાયત ની અંદર છે યા અબતા એ મારા બાબા રજા આપો. રિવાયત કહી છે ઇસ્તાઝર ફસ્તાઝર હુ, બસ અલી અકબરે રજા માંગી તરત જ રજા મળી ગઈ. બધા સાહેબ આવે હા ના કાઢી થતી કે છે નહીં પછી જાજો આમ છે આમ છે, પણ અલી અકબર રજા માગે છે. ફસ્તાઝર જલ્દી થી એમને રજા માગી, રજા તો દેવાઈ ગઈ. અલી અકબર હવે જયારે જાય છે નજર લે નજર આયસી હવે જોયે છે તો એક ના ઉમીદી થી જોયે છે. એટલા માટે કે જેટલા સાહેબ ગયા હતા કોઈ વાપસ નથી આવ્યા. અલી અકબર તમે પણ જાઓ છો કેવી રીતે વાપસ આવજો. જનાબે ઇબ્રાહીમ જયારે ઇસ્માઈલ ને ઝબા કરતા હતા ત્યારે પોતાના આંખ ઉપર પટ્ટી બાંધી હતી, પણ ઇમામ હુસૈન અલી અકબર ને મેદાન તરફ મોકલી રહ્યા છે, પોતાની બંને આંખોથી જોઈ રહ્યા છે કે અલી અકબર ત્રણ દિવસ ના ભૂખ્યા ને પ્યાસા કરબલા ના મેદાન તરફ જઈ રહ્યા છે. આ જનાબે અલી અકબર ને વિદા કરવું સખત નહોતું, ઇમામ હુસૈન જલ્દી થી વિદા કરી લે છે. પણ વિદા કરીને પોતે એકલા એકલા રોતા હોય છે, ખુદા સાથે મુનાજાત કરે છે, કહે છે ખુદાયા હું એવા શખ્સને તારી તરફ મોકલી રહ્યો છું કે જે રસૂલે ખુદા જેવો છે, જેનું ચહેરો રસૂલે ખુદા જેવો છે, જેના અખલાક રસૂલે ખુદા જેવા છે, જેનું બોલવું રસૂલે ખુદા જેવું છે, ખુદા એને તારી તરફ મોકલી રહ્યો છું. એ બાબુ હુસૈન પરેશાનીની હાલતમાં છે, કઈ વસ્તુ ઇમામ ને સુકૂન આપે. ઇમામ પોતે તે કુરાન ની તિલાવત કરવાની શરૂ કરી દીધી, ઇન્નલ્લાહ સફા આદમા વ નૂહા વ આલ ઇબ્રાહીમ આલ ઇબ્રાહીમ અલ આલમી. કહે છે મેં હઝરત ઇબ્રાહીમ ને મોકલ્યા, મેં હઝરત ઇસ્માઈલ ને મોકલ્યા, હઝરત દૂ ને મોકલ્યા. આવી રીતે કુરાન ની તિલાવત કરતા કરતા દિલ ને સુકૂન મળે છે. પણ બીવીઓ બધી આવે છે, ઇમામ સાથે તો વિદાય થઈ ગઈ હોય છે, બીવીઓ બધી ભેગી થઈ જાય છે, કહે છે અલી અકબર તમારે જવું હોય તો અમે ના નથી પાડતા, પણ થોડીક વાર આહિસ્તા આહિસ્તા જાજો, અમે તમારા છેલ્લા દીદાર કરી લઈએ. ખબર નહી તમે કોઈને વળાવવા ગયા હોય એરપોર્ટ ઉપર તો તમે કહેજો, અગર તમારા ચાવા વાળા હોય તો કહે છે નહીં થોડીક વાર વધારે ઉભા રહ્યો, હજી થોડી વાર વધારે ઉભા રહ્યો, જયારે છેલ્લી વખત કોલ આવે ત્યારે તમે જાશો. કહેવાની અંદર બીબીઓ આવી રીતે અલી અકબર ને કહે છે, બીબી સકીરા કહે છે અલી અકબર આહિસ્તા આહિસ્તા જા તાકે છેલ્લી વખત તમારા દીદાર થઈ જાય. હવે અલી અકબર મેદાન તરફ જાય છે, મેદાન ની અંદર જંગ શરૂ કરે છે. જંગ કરી કરીને ત્રણ દિવસ ના ભૂખ્યા ને પ્યાસા હોવા છતાં 120 કા કાતિલો ને શહીદ કરે, પોતે શહીદ નથી તને 120 લોકો ને કત્લ કરી નાખે છે, જલ્દી થી વાપસ આવે છે. કઈ માતા કહે છે, બાબા દુશ્મનો ને તો હું કત્લ કરી શકું છું, લાગે ડાલા તજકદ કતલ ની આ પ્યાસ જે છે એ મારી નાખે છે, મારા જીગર ના ટુકડે ટુકડા કરી નાખે છે. એવા દિલાસો આપીને પરિવાર અલી અકબર ને મોકલે છે. હવે જયારે બીજી વખત અલી અકબર આવે છે, શેર પડવાનું શરૂ કરે છે. એ કાશ આનો બોલ્યા હોત તો ઘણું સારું હોત. અલી અકબર આવીને કહે છે, અદા અલી અબ્દુલ હુસૈન ઇબ્ને અલી, હું હુસૈન ઇબ્ને અલી નો લાલ છું, બસ એટલું કહેવું છું. દુશ્મનો કહેવા લાગ્યા, હુસૈન નો દીકરો છે, જ્યાં સુધી આ જીવતા છે ત્યાં સુધી મામ ને ટેકો છે, બધા ભેગા વળીને હમલો કરો. બસ એટલું કહેવું હતું. દુશ્મનો ચારો તરફથી હમલો કરવાનું શરૂ કર્યું. ફક્ત તલવારો ઉપરથી વાર શરૂ થયા. અલી અકબર ના બદન ના ટુકડા કરવાનું શરૂ થઈ ગયું. અચાનક સદા આવે છે, અલકમિંદી સલામ યા બધા, બાબા જેલના સલામ કબૂલ કરો. એવા જલ્દી થી દોડતા દોડતા લાશા ઉપર આવે છે. એક બૂડો બાપ જવાન ની લાશ ઉપર કેવી રીતે આવી શકે? ઉમૈદ ઇબ્ને મુસ્લિમ કહે છે, જલ્દી થી અલી અકબર ના લાશા ઉપર પોતાનો ગાલ રાખી દે છે. કીધું તું નહીં મામ સાદી કલે સામે કે ત્રણ વખત ગાલ રાખજો. જલ્દી થી પોતાનો ગાલ અલી અકબર ના જનાઝા ઉપર રાખે છે. નવા પડવાનું શરૂ કરે છે. લખત સરા તમે નામ મે દુનિયા અલી અકબર, તમે ચાલ્યા ગયા, તમારા બાપ દુનિયાની અંદર એકલા થઈ ગયા. પોતાનું સર ઉઠાવે છે, પરિવાર સર નીચે રાખે છે, પોતાનું ગાલ એમના જનાઝા ઉપર. કતલ અલ્લાહ કૌમન કદ કતલુ, એ અલી તમારા કાતિલો ને ખુદા કતલ કરે. ઇમામ જલ્દી થી કોઈની ઉપર લાનત નો તાબો કરતા, પણ અલી અકબર ના જનાઝા ઉપર એમના કાતિલો ઉપર લાનત મોકલે છે. જલ્દી થી ગાલ પોતાનો લઈ લે છે, હવે ત્રીજી વખત રાખે છે. હવે જયારે મસાય પડવાનું શરૂ કરે છે, મોટા અવાજે રોવે છે, કોઈ પણ જગ્યાએ મગધલમાં નથી પડતું. રફા સૌ તૌ મિલ મુકા, મોટા મોટા અવાજે બાબુ છે રડવા લાગે છે. કહે છે, અલંદુરિયા બાદ કલાબા, આગની રોશનાઈ ચાલી ગઈ, હવે હુસૈન ને કાંઈ નથી દેખાતું, જવાન દીકરો શહીદ થઈ ગયો છે. હવે જયારે બાપ પોતાનો ગાલ લાશા ઉપર રાખે છે, ઉઠાવી નથી શકતા, દુશ્મનો ને થાય છે, આ બૂડો બાપ જવાન બેટાની લાશ ઉપર શહીદ થઈ ચુક્યો છે. અચાનક જોવે છે, એક બીબી ખેવાવાથી નીકળે છે. ઉમૈદ ઇબ્ને મુસ્લિમ કહે છે, ઇમામ હુસૈન ના કાંધા ઉપર હાથ રાખે છે, વિચારો કોણ હોય શકે. બીબી ઝૈનબ બહાર નીકળે છે, ભાઈજાન જવાન લાશા ઉપર ન રહો, જલ્દી થી ખેવા તરફ વાપસ આવો. બની અસદ ના કબીલા વાળાઓ, બની હાશિમ ના ખાનદાન વાળાઓ, આવો અલી અકબર ના લાશા ને ખેમા તરફ.